તારીખ 26/8/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 86, 95 અને 110 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 26
વિચારો કોઈ નથી લેતો. બહુભાગ મનુષ્ય બુદ્ધિમાન મનુષ્ય પણ એવી રીતે માંડી વાળે છે આ વાત તો મરણ ક્યાંની વાળી ચીજ છે. નવો જન્મ કેમ થાય છે એ કઈ આપણે જાણતા નથી. મરણ નજર સામે દેખાય છે અને એ અનિવાર્ય વસ્તુ છે. આપણને પણ આવશે તો આવશે, શું કરશું એનો કોઈ ઉપાય નથી. ઉપાય નથી એમ સમજીને એ પ્રશ્ન વિચારવા માંડી વાળે છે. જૈન દર્શન એમ કહે છે કે એમ નથી, એ જન્મ મરણ ન થાય એનો પણ ઉપાય છે. એનો ઉપાય છે કે અંધશ્રદ્ધાનો વિષય નથી, પણ એનું વિજ્ઞાન છે, એનું સાયન્સ છે અને જન્મ મરણ ટાળી શકાય છે. અને ટાળી શકાતા હોય તો બુદ્ધિમાન વિચારમાન જીવે જરૂર એ દિશામાં શક્ય એટલો પ્રયત્ન કરી છૂટવો જોઈએ. કેમ કે એથી વધારે દુઃખદાયક કોઈ પ્રસંગ નથી. મરણથી વધારે દુઃખદાયક પ્રસંગ બીજો કયો છે કે કોઈ નથી. અને એનો પણ જો કોઈ ઉપાય હોય, એનું કોઈ સમાધાન હોય તો અવશ્ય કરવું જોઈએ. થઈ શકે એવું છે, પાછું ન થઈ શકે એવું અશક્ય હોય તો બીજી વાત છે. એટલે એવા ગંભીર વિષય ઉપર જેને પોતે પ્રયાણ કરવાની તૈયારી કરી છે એનો ઘણો ઊંડો અર્થ અમાં રહેલો છે. એટલે કે જગતના તમામ બુદ્ધિવાળા અને બુદ્ધિમત્તાથી પાર એવા કોઈ વિષય ઉપર આજે આવી ગયા એમ લેવું જોઈએ. એને વિચાર્યા વિના, આ વિષયને વિચાર્યા વિના, કે દ્રઢ વિશ્વાસથી જોડ્યા વિના, વિચારથી ખ્યાલ આવ્યો કે મોક્ષનો માર્ગ છે, જન્મ મરણના નાશનો માર્ગ છે, તો તેની પ્રાપ્તિની દ્રઢતા, પ્રાપ્તિ કરવી છે એવી દ્રઢતા, દ્રઢતા કહો, જિજ્ઞાસા કહો, ભાવના કહો, પ્રાપ્ત કરવાની લગ્ની કહો, એની તાલાવેલી કહો, આ બધા પ્રકારના પરિણામ આ દ્રઢતાની સાથે આનુષંગિક પરિણામ છે. આ બધા પરિણામો ઉપજે છે આવા પ્રકારના. એ વિષય પૂજ્યબેન શ્રીએ વચનામૃતમાં અનેક પરિચયથી લીધો છે. એમના પ્રવચનો તો ઘણા વર્ષો પહેલા સ્વાસ્થ્ય સારું હતું ત્યારે બહેનોની સભામાં થતા, પણ આ ગ્રંથ ઉપરથી એનું અનુમાન થઈ શકે કે એમના પ્રવચનનો મુખ્ય વિષય શું હતો, કે આત્માર્થી મુમુક્ષુ જીવ એના પરિણામ કેવા હોય, એ કેવો હોય, એ બતાવવા માટેના એમના મુખ્ય પ્રવચનોનો વિષય ચાલતો હતો. દ્રઢ વિશ્વાસથી જોડ્યા વિના એટલે પ્રાપ્તિ માટેની જે તાલાવેલી છે, અંતરની ભાવના છે, પોતાના પરમેશ્વર પદના નિયોગનું દુઃખ છે, કારણ કે જોડવું એ તો દુઃખના પરિણામ છે. મુમુક્ષુભાઈએ એક વખત એવો પ્રશ્ન કર્યો, ઘરે ચર્ચા ચાલતી હતી મુમુક્ષુભાઈની ત્યાં, કે આ તો સુખનો માર્ગ છે, મોક્ષ માર્ગ તો આત્મિક સુખ પ્રગટ થાય એવો માર્ગ છે, એ પહેલા એને દુઃખ કેમ થાય? સુખનો માર્ગ પ્રાપ્ત કરવા માટે પહેલા દુઃખી થવું પડે છે? આ વચ્ચે પહેલા એવું થાય છે, આમ તો ઘણા દિનો દુઃખી છે આજે, પણ ક્યારેક નિષ્ઠાન થાય કે ક્યારેક કઈ બીજો સારો પ્રસંગ અને અનુકૂળ ઉદયને દેખાય ત્યારે હરખાય છે, પણ છે તો બધા દુઃખના પ્રસંગ. પણ અહીંયા દુઃખ છે તો તીવ્ર દુઃખ છે. જેમ કોઈ સ્વજનના વિયોગથી જુએ છે તો ઘણો દુઃખી છે એમ બતાવે છે, રાત્રિ દિવસ દુઃખ દુઃખની દુઃખના પરિણામ થાય છે. એમ પોતાના પ્રિય પરમાત્મ પદના અનંત સુખ નો ભંડાર હોવા છતાં એની પ્રાપ્તિ નથી, સુખની અત્યંત ભાવના હોવા છતાં સુખ મળતું નથી, માટે દુઃખ થાય છે. દુઃખ ક્યારે થાય છે? કે જે પદાર્થની ઈચ્છા હોય તે પદાર્થ ન મળે તો દુઃખ થાય છે. પોતાને અનંત સુખની ભાવના છે, કયા જીવને અનંત સુખ નથી જોતો, કયા જીવને શાશ્વત સુખ નથી જોતો, બધાની જોઈએ છે, પણ એ સંબંધ જે વિચાર નથી કરતા એ નાના મોટા કલ્પિત સુખ પાછળ જાણા નાખે છે. આ વિચારવાન જીવ છે એનું અનંત સુખ ક્યાં છે, ક્યાંથી આત્મામાં છે, ક્યાં છે કે આત્મામાં છે, તો આત્મા નથી પ્રાપ્ત કરવા માટે એની અપ્રાપ્તિના કાળમાં એને દુઃખ થઈ રહ્યું છે. એની પ્રાપ્તિ માટે જીવ્યા વિના એ જીવવાના પરિણામમાં ને કર્ણાનું યોગના વિષયથી, કર્ણાનું યોગના દ્રષ્ટિકોણથી એને વિચારીએ તો એ કાળમાં એ જીવના કષાય રસ ગળી જાય છે. કષાય રહિત એ મૂળ પરમાત્મ પદ, શુદ્ધ આત્મપદ, એની પ્રાપ્તિની ભાવનામાં જે જીવે છે, દુખી થાય છે ભલે, એને સંસાર સંબંધીના વિષય કષાયના પરિણામના રસ બધા ગળી જાય છે. આવું એક વિજ્ઞાન છે, ગણિત છે આની પાછળ. એટલે કે એ વિના નહીં થાય એનું કારણ શું કહ્યું કે અનાદિથી આ જીવને વિષય કષાયનો રસ ઘણો તીવ્ર છે, દર્શન ભોગનો રસ ઘણો તીવ્ર છે, પણ દર્શન ભોગનો રસ તો પકડાતો નથી, વિષય કષાયનો રસ પકડાય છે એટલે બતાવવામાં એ આવે છે. પણ વિષય કષાયના રસની સાથે સાથે દર્શન ભોગનો રસ પેરેલલ ચાલે જ તે, ન ચાલે એવું બને નહીં. એ રસને તોડવા માટે, એની શક્તિને તોડવા માટે, એને ગાળી નાખવા માટે, નિસત્વ કરવા માટે કેવા પ્રકારના પરિણામ હોય કે અકષાયનું જે પરમાત્મ પદ, પ્રબળ કષાય અભાવ, એનો જે સ્વભાવ, એ સ્વભાવની પ્રાપ્તિનું, અપ્રાપ્તિનું દુઃખ, પ્રાપ્તિની ભાવનાને લીધે થતું એ દુઃખમાં એ બધો રસ ગળે છે. એટલે એની ભૂમિકા આત્માર્થીની સાફ થાય છે. હવે ત્યાં પરમાત્મા અવતાર લઈ શકશે, પરમાત્માનો જન્મ પછી થશે. જેમ તીર્થંકરની માતા ના ગર્ભને પણ દિવસ દેવી આવીને સાફ કરે છે, આવે છે ને 6 મહિના અગાઉ, પછી ભગવાન તે ગર્ભમાં આવે છે. એવી રીતે અહીંયા પણ પહેલા ભૂમિકા સાફ થાય છે, એકદમ ચોખ્ખો આત્માર્થી થાય, આત્મા સિવાય બીજું પ્રયોજન નથી, એવો ચોખ્ખો આત્માર્થી થાય, પછી ત્યાં પરમાત્મા જન્મે છે. એ પહેલા પરમાત્માનો ત્યાં અવતાર થતો, પરમાત્માનો અવતાર કહો કે સમ્યક દર્શન કહો, બે એક વાત છે. જીવ્યાવીના માર્ગ એટલે અંતર્મુખ થવું, માર્ગ એટલે ઉપાય, જન્મ મરણના નાશનો ઉપાય, એ ઉપાયનું જે વિજ્ઞાન છે, એ ઉપાયની જે દિશા છે, એ ઉપાયમાં જે ભાવ છે, એના અંશનું પણ અલ્પ ભાન થતું નથી, અંશનું અલ્પ ભાન પણ થતું નથી, એ માર્ગનો અંશ પણ ભાનમાં આવતો નથી, ભાનના અંશ પણ અલ્પ પ્રમાણમાં થતો નથી. આપણે જૈન છીએ માટે જૈન શાસ્ત્રમાં જેટલી ક્રિયાઓ કરી છે એ કરી લઈએ, દીક્ષા પર્યંતની ક્રિયા કરી લઈએ છે, વ્રત અનુવ્રત પછી મહાવ્રત સુધીની ક્રિયાઓ કરી લઈએ છે, કોઈ જ્ઞાન ક્રિયામાં વળે છે તો શાસ્ત્રો બધા વાંચે છે, ઉપલબ્ધ શાસ્ત્રો બધા વાંચી લે, કંઠસ્થ કરી લે, તો એથી કરીને કોઈ જન્મ મરણનો નાશ નથી થતો, એમાં ક્યાંય પરમાત્માના દર્શન પણ નથી થતા, માર્ગનું અલ્પ ભાન પણ થતું નથી. આ પરિસ્થિતિમાં આવે ત્યારે માર્ગનું ભાન થાય છે એમ કહેવું છે. એટલે જેને જન્મ મરણ નાશ કરવા હોય એને બીજા ઉપાયમાં પોતાની શક્તિને સુની વેળવવા નહીં, બગાડવા નહીં, બરબાદ કરવા નહીં એમ કહેવું છે. કેમ વેરાગ ઉડી જાય? જેને બીજો ક્યાંય રસ નથી આવતો એનું નામ તો વેરાગ છે. એક આત્માની પ્રાપ્તિ સિવાય જેને બીજું કઈ જોતું નથી, અનુકૂળતા પ્રતિકૂળતા તમામ ગમ કરે છે ઉદયને, પોતાની ઉપેક્ષા ઉદાસીનતા ને વૈરાગ છે. આથી કયો બીજો વૈરાગ જોઈએ? આ ભૂમિકામાં તો આજ વૈરાગ છે. આ ભૂમિકામાં બીજો વૈરાગ નથી. ભૂમિકા બહાર જઈને કેટલાક લોકો ત્યાગ કરે છે તો શુદ્ધાવ થાય, બીજું કઈ ન થાય. ભૂમિકા બહાર નો ત્યાગ કરવાનો બીજો કોઈ વાંધો નથી, પણ એથી માત્ર શુદ્ધાવ થશે. જન્મ મરણ ના નાશ ના ઉપાય ને દિશા ને રસ્તો નહીં મળે એનાથી કઈ. અને અનંત વાર કરી ચૂક્યો છે જી. તો શક્તિ અને સમય ક્યાં લગાવવા કે જેથી જીનેશ્વર ના માર્ગે ચડી શકાય, જન્મ મરણ ના નાશ ના માર્ગ માં આવી શકાય? બસ આટલું વિચારવાનું છે. તો શક્તિ તો ગમે ત્યાં કામ કરશે. બીજા બધા વિકલ્પો દૂર કરીએ, અહીં તો સ્પષ્ટ વાત છે. એટલે કે બીજી બધી આદિની ક્રિયાઓ કરવાનું માંડી વાળીને આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. બહુ ચોખ્ખી વાત છે. પોતે એ સ્થિતિમાં આવ્યા છે, માર્ગ પ્રાપ્તિની ભૂમિકામાં આવ્યા છે, અને એ ભૂમિકા કેવી હોય એની અહીંયા ઘોષણા કરી છે. એ વાત છે સીધી. એ વાત એમને જ્ઞાન પ્રાપ્તિ પછી 24મા વર્ષમાં 195મા આંકમાં પણ આ જ વાત એમણે કરી છે. ત્યારે આપણે વાંચી હતી એમાં આ જ વાત કરી છે. એમણે બે વાત વધારે લખી છે, કેમ કે એ વખતે ત્યાં જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ હતી એટલે બે વાત વધારે લખી ત્યાં પાછળ. ને ભવિષ્ય માર્ગની દિશાનું અલ્પ ભાન થતું નથી, પૂર્વે કોઈને બીજી રીતે થયું નથી, અને ભવિષ્ય કાળે કોઈને બીજા પ્રકારે થશે નહીં. એટલે જીન માર્ગ હાથમાં નહીં આવે, આ એક જ પ્રકારે જીન માર્ગ નું ગ્રહણ થાય છે. અમે તો એમ જાણ્યું છે, અનુભવ થઈ ગયો છે કારતક મહિનામાં, આ પોષ મહિનાનો પત્ર છે એટલે, કે અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સગાએ એ જ શોધવાનું છે, એ કરવાનું છે. એમ કહેવાના બદલે શું કહ્યું? માર્ગ ને શોધવાનો છે તમારે, ગોતવાનો છે. અંતર ગવેષણા કરીને એ માર્ગ પ્રાપ્ત થાય છે, માટે એ માર્ગ તમારે શોધવાનો છે. અને એ શોધા પછી જ બીજું જાણવું શું અને બીજું કરવું શું એ ત્યાર પછી જણાય છે. કર્તવ્ય અને અકર્તવ્યનું જ્ઞાન ત્યાર પછી થાય છે. કરવા યોગ્ય ને નહીં કરવા યોગ્ય એવા કાર્યોનો વિવેક ત્યાર પછી આવે છે. ત્યાર પછી સમજણ બધી બરાબર આવે છે. એ પહેલા વગર સમજણે ગ્રહણ ત્યાગને જે ઉપાધે કરે એમાં અવિવેક થવાની સંભાવના છે. પ્રાય અવિવેક થી જ બધા કાર્યો થઈ જાય છે. એ રસ્તે ચડાવે છે. બહુ વ્યવસ્થિત માર્ગ છે. એ પોતે પોતે ચાલીને નક્કી કરીને કહ્યું છે. લોકો અનંત તીર્થંકરો અનંત નિર્ગ્રંથ ભાવલિંગી સંતો આચાર્યો મુનિરાજો અને અનંત સત્પુરુષો એ અનુભવીને જ કહ્યું છે. કલ્પા કલ્પિત એક પણ વાત નથી કરી. કદી કલ્પના કરીને કોઈ અનુમાન કરીને કોઈ વાત ન કરે, પોતે અનુભવમાં જે આવે એ જ વાત કરે છે. આવી પદ્ધતિ હોય છે એમની વાત કરવાની. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ મનનું અસુલભ છે. એટલે કે જેને હજી ઈચ્છાએ કરીને સ્પષ્ટ ઈચ્છાથી સંસાર જોઈએ છે, સંસાર ભોગવવો છે, સંસાર માનવો છે, સંસારમાં રહેવું છે, સંસારના હરખ ભોગવવા છે, એને મોક્ષ થવું, બે વાત તો એક સાથે બનવાની નથી. બે માર્ગ વિરુદ્ધ દિશાના છે. બે માર્ગ વિરુદ્ધ દિશામાં એક સાથે ગતિ ન કરી શકાય એટલે એવું સુલભ નથી. હા, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ ચોથા ગુણસ્થાની ગ્રહસ્થ દશામાં હોય છે, એટલે કોઈને એમ લાગે છે કે ગ્રહસ્થી પણ એને છે અને મોક્ષ માર્ગ પણ એને છે, બે છે એને કે નહીં. ગ્રહસ્થીમાં વિરક્ત હોય છે અને મોક્ષ માર્ગમાં રક્ત હોય છે, વિતરાગતામાં રક્ત હોય છે, વિતરાગ સ્વરૂપમાં રક્ત હોય છે અને બીજે બધે રાગમાં વિરક્ત હોય છે. ચારિત્રનો રાગ અને એની ક્રિયા હોય છે તો પણ એમાં વિરક્ત હોય છે, અંતરથી નિરસ હોય છે, એટલે બંને સાથે નથી હોતા. હવે સમ્યક દ્રષ્ટિને જે ચાર મૂળ ગુણ હોય છે, 43 મૂળ ગુણમાં આ પણ ચાર મૂળ ગુણ છે. એ ચાર ગુણનો અહીંયા અર્થ કર્યો છે, કેવા છે કે મૈત્રી. સમ્યક દ્રષ્ટિને સર્વ જીવ પ્રત્યે હિત ચિંતવના હોય છે, કોઈનું અહિત ન ચિંતવે. અહિત ચિંતવે એ કદી સમ્યક દ્રષ્ટિ ન હોય. માથાનો વાળનાર હોય, વિરોધી કેવો હોય, કે માથું મળે તો પગ ન ગોતે, એવો વિરોધી હોય, કટ્ટર જેને વિરોધી જાય, એનું અહિત ન ચિંતે. એના પ્રત્યે એનું કરુણા આવે, એના અનિષ્ટ પરિણામ જોઈને એને એમ થાય કે આના પરિણામ બદલાઈ જાય તો સારું, આના પરિણામ ફરીને એને અહિત મટીને એનું હિત થઈ જાય એવું કઈ ન થઈ જાય તો સારું, કોઈ પણ રીતે એમ થાય તો સારું. બીજું ચારિત્ર તો ત્યાં બધી વિશેષ છે ને, તો એની પાસે જે સંપત્તિ આવી છે એ કોઈ અસાધારણ વાત છે, તો એ દ્રવ દ્રષ્ટિ છે, એમાંથી ઉગેલી વાત છે. જો બધા જ આત્માઓ સ્વરૂપે કરીને પરમાત્મા સ્વરૂપે છે તો પરમાત્મા પ્રત્યે અવિનય ન થાય તો દ્વેષ ને નર તો થાય જ કેમ? આમાંથી ઉગેલી આ વાત છે. તો એના પરિણામ તો એવા નથી, તો હા એ પરિણામ નો જો વિચાર કરીએ તો મૈત્રી ભાવ ઉપજે છે. પરિણામ નો વિચાર કરતા એમ ભાવ આવે છે કે આ પરિણામ એના સારા નથી, બદલાઈ જાય તો સારું, આવા પરિણામ એને ન રહે તો સારું, કોઈ પણ રીતે આ પરિણામ એના ફરી જાય તો સારું, એમ અનિષ્ટ વૃત્તિનો દોષ વૃત્તિનો નિષેધ આવે છે. એના આત્માનો નિષેધ કોઈ દિવસ ન કરે. દ્રવ દ્રષ્ટિ હોય એને એમ થાય જ નહીં, ન કરે એટલે એને એમ થાય જ નહીં, એમ સહજ જ. જગત માં પણ જેના ઉપર પ્રેમ હોય છે એને કોઈ મારે છે? એના પ્રત્યે દ્વેષ આવતો જ નથી, કેમ કે રાગ જેના જે સ્થાનમાં રાગ છે એ સ્થાનમાં દ્વેષ નથી આવતો, સ્વાભાવિક જ છે. તો જેને પોતાના નિજ પરમાત્મા પ્રત્યે પ્રેમ છે એ અનંત ગુણના ધામ પ્રત્યે પ્રેમ છે, બીજાનું પણ અનંત ગુણનું ધામ જ જોવે છે, બીજું કઈ નથી જોતા, ત્યાં પણ અનંત ગુણ બિરાજે છે પરમેશ્વર પદે, એટલે એની મૈત્રી છે, એની હિત ચિંતન ના આવે. જગતના તમામ જીવો રાગ દ્વેષ મોહ આદિ દોષ પરિણામે પરિણમતા જોઈને તેના પ્રત્યે હિતની ચિંતન ના થાય છે, હિત ચિંતવે છે કે આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ થાવ, અને તેથી એને એવા રાગને લઈને એની જે બાહ્ય પ્રવૃત્તિ છે એમાં પ્રભાવના વાત્સલ્ય ઉપગોહન એ બધા અંગ, એટલા માટે દ્રવ દ્રષ્ટિમાંથી ઉગેલી વાત છે એ બધી. એના મૂળને જો વિચારવામાં આવે તો બહુ સુંદર વિષય છે, અંતર બાહ્ય એની સુંદરતા છે. એવી સર્વ જીવ પ્રત્યે હિત ચિંતનના પ્રમોદ ગુણજ્ઞ જીવ પ્રત્યે, કોઈ જીવનું ગુણ પ્રગટા હોય, મોક્ષ માર્ગમાં આવ્યો હોય અથવા મોક્ષ માર્ગમાં આવવાની ભૂમિકામાં તૈયારી ઉત્સાહિત થઈ ગયો હોય તો તેના પ્રત્યે ઉલ્લાસિત પરિણામ આવે છે. મારે વેપારી આડતિયા કહ્યું કે ભાઈ તમે કોઈ કાંજી સ્વામી મહાપુરુષ છે, ગુરુ બની તો મુખાકૃતિ જોઈ હતી, તો અમને માથે હાથ મુકાવી દે, તમારી સાથે આવીએ સોનગઢ, તમારા માથે હાથ મૂકે એટલું કરી દેશો. કેમ કેમ સાંભળ્યું છે કે જેના માથે હાથ મૂકે આખી તો ન્યાલ થઈ જાય છે. એ તો વિચાર કઈ સમજે નહીં, પૈસા નો સંબંધ હતો એટલે ન્યાલ થવામાં એ તો પૈસા સમજે ને. હાડકા ચામડા નો હાથ માથે મૂકવાથી એવું કઈ ન થાય, ના પાડે છે. શું વાત કરો છો, મેં તો બહુ સાંભળ્યું છે. તમે સાંભળ્યું ના કરતા અમે વધારે સાંભળ્યું નથી, એમાં ક્યાં સવાલ છે. પણ હાથ મૂકવાનો અર્થ એમની કૃપા દ્રષ્ટિ તમારે જોઈએ ને, તો ખરા વાત તો એ જ છે. એમની કૃપા જોઈએ, કૃપા થવા માટે લાયક થવું જોઈએ. ત્યાં તો એવી વાત છે કે પૈસા વાળો માણસ આવે એટલે એના ઉપર કૃપા નથી થતી, પણ ગરીબ માં ગરીબ હોય અને જો એ આત્માર્થી હોય તો એના ઉપર ગુરુદેવની કૃપા થાય છે. એવી વાત છે, એમ વાત છે. એ અહીંથી લાગુ પડે છે. પ્રમોદ, પ્રમોદ આવે છે. જ્ઞાની ને પણ ગુણવાન જીવ પ્રત્યે, ગુણ પ્રાપ્તિ કરનાર પ્રત્યે પ્રમોદ આવે છે. કેમ કે પોતે પણ ગુણ પ્રાપ્તિ ના માર્ગે આગળ ચાલે છે, પોતાના ગુણ ના વિકાસ કરતા જાય છે. તો બીજો જીવ એ માર્ગે આવે એના પ્રત્યે ઈર્ષા ન થાય. નહીતર મનુષ્ય જીવ ને પોતાની બરાબરીમાં કોઈ આવનાર હોય એના પ્રત્યે ઈર્ષા થયા વિના રહીએ નહીં, અનિવાર્યપણે થાય, નિવારી ન શકે એવી રીતે થાય. આ સર્વ સામાન્ય જોઈ લીધું બધા જ ક્ષેત્રમાં, દુનિયાદારીના જેટલા ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર પોતાની લાઈનમાં, પોતાના વેપારમાં, પોતાના સ્થાનમાં, પોતાના ક્ષેત્રમાં, કાર્યક્ષેત્રમાં, પોતાની જ્ઞાતમાં, જાતમાં, મંડળમાં, મ્યુનિસિપાલિટીમાં, દેશમાં, ગામમાં, જ્યાં હોય ત્યાં ઉમેદવારી નોંધાવે એવી જગ્યા આવે એટલે ઈર્ષાથી આવી ના લે. આ મનુષ્યની, એ મનુષ્ય ભાવની જે દૂષિત પ્રકૃતિઓ છે એમાં આ પ્રકૃતિ લઈને જીવ આવે છે. માન પ્રકૃતિનો પેટા વિભાગ છે આ, કે જેનાથી માત્સર્ય ઉપજે છે, જેને ઈર્ષા કહેવામાં આવે છે. ઈર્ષા થાય પાડોશી હોય તો એને ઈર્ષા કરે, એને ત્યાં આવે, આપણે ત્યાં આવવું જોઈએ. મિત્રને ઈર્ષા થાય, ન આવે, ન આવી શકે એવું હોય, એ કુદરતી વસ્તુ છે. મનુષ્ય જીવ લઈને જ આવે છે. આ કેવી રીતે ટાળવું આને, કે પ્રમોદ ભાવનાથી, મૈત્રી ભાવનાથી, મધ્યસ્થ ભાવનાથી ટળી શકે છે, જે દૈવ દ્રષ્ટિમાંથી ઉગેલા પરિણામ છે. તો ગુણજ્ઞ જીવ પોતે ગુણવાન છે તો બીજા ગુણવાન પ્રત્યે કદી ઈર્ષા ન થાય. ગુરુજી તો દ્રષ્ટાંત આપતા કે પોતે 5-10 લાખ કમાણો હોય, સામાન્ય સ્થિતિમાંથી શ્રીમંત આવ્યું હોય, 10-20 લાખ ની મૂડી થઈ ગયું હોય, એમાં દીકરો એવો જાગે હવાયો કે 25 લાખ માંથી સીધો કરોડપતિ કરી થઈ જાય, તો બાપ એની ઈર્ષા કરે કે રાજી થાય. પ્રેમ હોય છે, એને ઈર્ષા ન થાય. એમ ગુરુ ને શિષ્ય આગળ નીકળે તો એને પ્રેમ થાય, ઈર્ષા ન થાય. એવું તો દ્રષ્ટાંત આપણી પાસે નજરો નજર છે. સુગંધીના વિષયમાં શું બોલ્યા ગુરુદેવ ખબર નથી, કે અહીંથી સાંભળ્યું છે, અહીંથી પાયમા છે, પોતાના નિમિત્તે પાયમા છે એ ખબર છે, તો પણ પરિણામની ઉજ્જવળતા જોઈને, પુરુષાર્થની તિખાસ જોઈને એમ કહ્યું અમારા પહેલા જશે. અને અમે જેવી તીર્થંકરના ભાવમાં દીક્ષા લેશું તે દિવસે નમો સિદ્ધિજ્ઞ કહેશું ત્યારે તો એ સિદ્ધાલયમાં પહોંચી ગયા હશે, અમારા નમસ્કાર પહોંચશે તે દિવસે એને. આવી વાત કરે છે, ઈર્ષા ન થાય, પ્રમોદ થાય છે, ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસિત પરિણામ થાય. સમીપ રાજચંદ્રજી ની વાત તો કરી હતી, ત્યાં પત્રો છે, ભાષા ગુઢ છે, અખંડ મોક્ષ માર્ગ એમની વાતમાં રહેલો છે. બહુ ઉલ્લાસ આવી ગયો ગુરુદેવ ને. પહેલી ઘણી વાત કરી હતી ઘણા વર્ષ પહેલા, 2014 ની સાલ છે. કેટલા વર્ષ થયા, 31 વર્ષ થયા. બહુ ઉલ્લાસ અનુભવ છે એમના વચનોમાં, અખંડ મોક્ષ માર્ગ રહેલો છે એમ. અને એ સાચો જૈન માર્ગ છે, એ જૈન દર્શન છે. કોઈ નાતી વાળો સંપ્રદાય એ કોઈ જૈન દર્શન નથી. જૈન દર્શન એ જૈન દર્શન છે જે એમને અંતરમાં પ્રગટ કર્યું હતું. ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ, કરુણા કોઈ પણ જીવને જન્મ મરણ થી મુક્ત થવાનું કરવું શું, ભીખો હોય ને અનાજ આપે તો જગતમાં લૌકિક તો ઘણા કરુણા કરે છે, દવા જોતું એને દવા આપે, પાણી જોતું એને પાણી, અનાજ જોતું અનાજ, કપડા જોતા હોય ને કપડા, બધું કરી દઈએ, મકાન કરી દઈએ, એવા પારસીમાં તો બધા મુંબઈ ની અંદર ચાલીઓ બાંધે છે ને, એવું બધું ઘણું થાય, પણ એ વાત અહીંયા નથી. અહીંયા મોક્ષ માર્ગ ની કરુણા છે કે કોઈ પણ જીવ ને જન્મ મરણ થી મુક્ત થવાનું કરવું, કેવો એને વિચાર આવે છે, અનાજ કપડાનો વિચાર નથી આવતો, બીજા મુક્ત થાય એની વાત કરે છે.
માર્ગ માટે કરવી એટલે મુક્તિના માર્ગે ચાલનારા હોય એને દાન આપે, પછી ગમે તે પ્રકારનું. એવી રીતે કોઈ પણ જીવને જન્મ પરથી મુક્ત થવાનું કરવું એ એમની કરુણા છે. મધ્યસ્થતા, નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થ, નિર્ગુણી હોય એટલે કે દોષિત હોય, અનેક પ્રકારના વિપરીત પરિણામ કરતો હોય, વિરોધ દેવગુરુ શાસ્ત્ર નો સત્પુરુષ નો કરતો હોય, એનું એ જાણે આપણે શું કામ છે, મધ્યસ્થ થઈ જાય એટલે એનું એ જાણે, એને અનુમોદન ન કરે, કરવું કરાવવું અનુમોદન એ કઈ ન કરે, એના પ્રત્યે મધ્યસ્થ થઈ જાય, પોતાને એ વાત અનુકૂળ નથી એટલે દ્વેષ ન કરે પણ મધ્યસ્થ થઈ જાય. હું દ્વેષ કરવાની વાત ક્યાંય ના આવી, અને રાગ છે તો એ એના હિત પૂરતો ગુણ પૂરતી વાત છે એવી વાત લીધી છે, અને એ ચારે ગુણ સમ્યક દર્શન સાથે જ પ્રગટે છે. સમ્યક દર્શન દ્રષ્ટિના એ અંગભૂત છે, એમને નિયમથી હોય છે બધાને, કોઈને દેખાય કોઈને ન દેખાય બીજી વાત છે પણ હોય જ છે. ત્યાર પછી પંચાણમાં પત્રમાં એક સિદ્ધાંત મૂક્યો છે, એમાં સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એવો એક સિદ્ધાંત નાખ્યો છે. આ સિદ્ધાંત એમ સૂચવે છે કે જેને સમ્યક્ત્વ પ્રગટ થાય છે એ સમ્યક પણ એ સંકિત ગુણનો સમ્યક દર્શન ગુણનું પરિણામ છે, એક ગુણનું પરિણામ છે, પણ એક મૂળ ગુણ છે, દંશન મૂળો ધમ્મો, કુલકુંડાચાર્ય દેવે અષ્ટપાવરમાં કહ્યું દંશન મૂળો ધમ્મો, એ મૂળ હોવાથી એના અનંત ગુણના અંશને સાથે સાથે પ્રગટ કરતો પ્રગટ થાય છે, પોતે પૂરેપૂરો પ્રગટ થાય છે, સમ્યક ગુણ સાથે સાથે અનંત ગુણો પ્રગટ થાય છે. એટલા માટે એ વાત કરી કે ઘણા શાસ્ત્રના અભ્યાસી જીવોને એમ લાગે છે કે સમ્યક દર્શન પ્રગટ પણ ચારિત્ર હજી નથી થયું ત્યાં સુધી મોક્ષ માર્ગ નથી, માટે જ્યારે ચારિત્ર અંગીકાર કરે ને દીક્ષા લે ત્યારે મોક્ષ માર્ગ મળે, એમ ઘણા ત્યાગીઓને વિદ્વાનોને સમજણ થાય છે. એને એમ કહે છે કે આ સમ્યક દર્શન છે એ સર્વગુણને પ્રગટ કરે છે, સર્વગુણાંશ તે સમ્યક્ત છે. એ વાત એમણે શ્રીમદજીથી આ સૂત્ર સિદ્ધાંતિક રૂપે પ્રસિદ્ધ થયું છે. ત્યાર પછી 102 નંબરના પત્રમાં શરૂઆતનો થોડો વિષય લેવો છે કે દુરંત તથા સાર વર્જિત આ અનાદિ સંસારમાં જેનો અંત આવો ઘણો દૂર છે, અને જે સંસારમાં કઈ સાર નથી એટલે સુખ નથી દુઃખ જ છે, એવા અનાદિ સંસારમાં ગુણ સહિત મનુષ્યપણું જીવને દુષ્પ્રાપ્ય અને દુર્લભ છે. મનુષ્યપણું તો ઘણાને મળે છે, અત્યારે પણ જે આપણે આવી જઈ શકીએ આવી જઈ શકીએ એવા ક્ષેત્રની અંદર 585 કરોડ માણસો છે, 6 અબજની અંદર છે વસ્તી, પણ મનુષ્યો મનુષ્ય ક્ષેત્રમાં કલિયુગની અંદર અસંખ્યાત મનુષ્ય છે. સંખ્યાત છે કે અસંખ્યાત છે? અસંખ્યાત મનુષ્ય છે, સંખ્યાત છે, બરાબર, એવું યાદ નથી રહેતું. શું સંખ્યા છે, સંખ્યા તો ગણિતનો વિષય તો નથી યાદ રહી, એટલે ઉત્કૃષ્ટ સંખ્યા એ છે. અસંખ્યાતા શરૂ થાય એ પહેલાની સંખ્યા લઈ લેવી જોઈએ, એટલે ઉત્કૃષ્ટ સંખ્યા એ મનુષ્ય છે. એવું મનુષ્ય પણ સુલભ છે, પણ ગુણ સહિત મનુષ્ય પણ દુર્લભ છે એમ કેવું છે. શું કેવું છે? મનુષ્ય પણ તો મુસલમાન હોય છે, ક્રિશ્ચિયન હોય છે, હિન્દુમાં પણ આ દેડ વાઘરી ચમાર ભંડી હોય છે. મનુષ્ય પણ અનેક જીવને મળે છે, આયુષ્ય ભોગવીની જીવ ફરીને મનુષ્ય ન પાવે એવી પરિસ્થિતિમાં જ પ્રાય જીવન જીવે છે. બહુ કરીને ભાગ્ય જ કોઈ મનુષ્ય મરતી નહીં મનુષ્ય થાય, બાકી તો વર્તમાન પરિસ્થિતિ જે જીવનની છે અને એમાં જે પરિણામ થાય છે એ ત્રીજ ગતિને લાયક થાય છે લગભગ. એટલે પશુ પક્ષી અને નાની મોટી જીવાયોનીમાં જીવ ચાલ્યો જાય છે, અને બહુ ઘણા લાંબા કાળ સુધી મનુષ્ય પણ ન મળે એવી પરિસ્થિતિમાં એ મુકાય છે. એટલા માટે કે મનુષ્યપણામાં એને આત્મહિતની દરકાર ન કરી, પોતાના પોતાનું હિત કરવાની એને જાગૃતિ સાવધાની એને દરકાર ન કરી, એટલે કુદરતે એ તકનો એને લાભ ન લીધો તો એ તક એને ફરીને ન મળે એવી પરિસ્થિતિમાં એ આવી જાય છે, કુદરતે આવી જાય છે. એટલે શાસ્ત્રકાર તો એમ કહે છે કે જો જીવ મનુષ્ય પણ પામીને ભાવ ભ્રમણનો માર્ગ ટાળવાનો ઉપાય એને માર્ગમાં ન પ્રવેશ કરે, મોક્ષ માર્ગમાં ન આવે અને મિથ્યાત્વ અવસ્થામાં જો આયુષ પૂરું કરે તો મોટા ભાગે અધોગતિમાં જાય અને ફરીને જલ્દી મનુષ્ય થાય નહીં. એટલે એ વિચારનું એમ રહે છે આત્માર્થી જીવે કે જો સમ્યક દર્શન પહેલા આયુષ્ય પૂરું થયું તો મનુષ્ય પણ ફરીને મળવું બહુ દુર્લભ છે, નહીં મળે. માટે ગમે તેમ કરીને એક વાર પોતાના પરમાત્માના દર્શન તો કરી લેવા, એટલી હદે તો આરાધનામાં આવી જવું, સાધનામાં આવી જવું. એટલે અનાદિ આ સંસારમાં ગુણ સહિત મનુષ્ય પણ જીવને દુષ્પ્રાપ્ય અથવા દુર્લભ છે. મનુષ્ય પણ અનંત વાર મળ્યું પણ ગુણ સહિત નથી મળતું, આત્માના ગુણ પ્રગટે મનુષ્ય પણ દુર્લભ છે. હે આત્મનું હવે પોતાને સંબોધન કરે છે, પોતાને પોતાને સંબોધન કરે છે કે હે આત્મનું, તે જો આ મનુષ્યપણું કાક તાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે તો તારે પોતામાં પોતાનું નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. શું કહ્યું છે આ શ્રીમદજીની જે કહેવાની પદ્ધતિ છે, લખે છે એમાં જે કથન પદ્ધતિ જેને કહીએ, વચન પદ્ધતિ કહીએ, એ આત્મલક્ષી વિશેષ છે, પરલક્ષી નથી, સ્વલક્ષી છે. જે ગ્રંથો વાંચીને જે જ્ઞાન થાય છે એમાં પ્રાય પરલક્ષી જ્ઞાન થાય છે. આવા કોઈ મહાત્માઓની કોઈ શૈલી એવી હોય છે કે જેમાં પરલક્ષી પરલક્ષી જ્ઞાનનો જે વ્યાપાર છે એને મોડ આપે છે, એને વળાંક આપી દે છે, અંતરલક્ષી કરી નાખે છે. એવી પદ્ધતિમાં શ્રીમદ રાજચંદ્રજીનો નંબર કથનની પદ્ધતિમાં એક વિશિષ્ટ ગણવું જોઈએ એવી એમની કથન પદ્ધતિ છે. એટલા માટે જ રાજકોટમાં એ વાત કરી હતી કે એટલા માટે જ આજે એમની અનુપસ્થિતિ થઈ છે તો પણ 1956માં એમનો દેહાંત થયો, 2045 ચાલે છે, 9 વર્ષ બાકી છે, 91 વર્ષ તો એમના દેહાંતને થયા, એટલે એમની હયાતીની 2-3 પેઢી રહી ગઈ. એમના પ્રત્યક્ષ પરિચય વાળા તો બધા આયુષ પૂરું કરીને ચાલ્યા ગયા અહીંથી, જે આવ્યા એમાંથી કોઈને પ્રત્યક્ષ પરિચય હોય એવો એક માણસ પણ અત્યારે ન મળે ગોતવા જાવતો. 91 વર્ષ તો એમના દેહાંત ન થઈ ગયા, છતાં એમને અનુસરનારાઓની સંખ્યા બહુ મોટી છે દેશ વિદેશમાં. મારું તો એવું અનુમાન છે કે ગુરુદેવના અનુયાયીઓ કરતા પણ શ્રીમદજીના અનુયાયીઓની સંખ્યા અત્યારે વધારે છે. કોબામાં પેલા સોગાનીજી એક શિબિર કરે છે તો 3-4 હજાર માણસ ભેગું થાય છે. આપણે ત્યાં કેટલા થાય શિબિર થાય? તો 500 થાય, 1000 થાય, બસ. શિબિરની સંખ્યા 1000-1200 થી કઈ વધતી નથી. ત્યાં હજારો માણસો ભેગા થાય છે, એમનો જન્મ દિવસે વવાણીયામાં 3-4 હજાર 5 હજાર માણસ ભેગા થાય છે. ગામે ગામ આશ્રમો પણ ઘણા છે, ગુજરાતમાં ઘણા છે, ગુજરાત બહાર પણ ઘણા છે, નૈરોબીમાં છે, લંડનમાં છે. હવે એમની ઉપસ્થિતિ તો નથી, નહીતર સમર્થ પુરુષ કોઈ હોય તો પાછળ ઘણા લોકો અનુસરી જાય એવો પ્રકાર બને છે. ગુરુદેવનો પ્રકાર પ્રત્યક્ષ છે, પણ એમના વચન રહી ગયા એમાં એટલું સામર્થ્ય છે, એક વિશિષ્ટતા છે, એક આકર્ષણ ઊભું થાય છે કે કોઈ પણ જીવને થોડો પણ એવો વિચાર હોય કે મારે મારો આત્માનું કલ્યાણ કરવું છે, એને ચોંક મારે છે આ વચનો. પરલક્ષી વિચારધારાને સ્વલક્ષી કરી નાખવામાં એમની શૈલી કોઈ સાતિશય પ્રકાર ધારણ કરે છે એવી શૈલી છે. સાતિશય શૈલી છે, અતિશય ચમત્કારિક શૈલી છે એમ કહી શકાય. કોઈ વાત નહીં, એ આત્માનું એમ કરીને લખ્યું છે. એટલે તું અંદરમાં ને અંદરમાં તારા આત્માને સંબોધન કર કે તે જો આ મનુષ્ય પણ કાકતાલી ન્યાયથી પ્રાપ્ત કર્યું છે. કાકતાલી એટલે કાક એટલે કાગડો. ગુજરાતીમાં આપણે કહેવું છે કાગડાને બેસવું ને દાળને પડવું એને કાકતાલી ન્યાય કહે છે. કાગડો બેસવાથી ઝાડની ડાળી ન પડી જાય, માણા ટીંગાય તો ઝાડની ડાળી પડે, કાગડાથી તો ક્યાંથી પડે? પણ કાગડો બેઠો ને ડાળી પડે એનો અર્થ કાઢી રહી હવે પડવાની તૈયારી હતી, એમાં બેઠો અને ડાળી ઝીલી, ડાળી ફાટી તૂટી ગઈ. ઝાડની ડાળી એ કાગડાને બેસવું ને ડાળને પડવું એમ કોઈ તારા એ પ્રકારના ભાવ થઈ ગયા કે તને મનુષ્ય ગતિ મળી, મનુષ્ય ભાવ મળ્યો. એમાં કોઈ ત્યાં બુદ્ધિ લડાવી છે એ વાત નથી, અજ્ઞાન ભાવે કોઈ એવા પરિણામ કરી લીધા કે મનુષ્ય પણ આવી ગયું. તને ભલે આવ્યું, કાગડાને બેસવું ને ડાળને પડવું થઈ ગયું, તો હવે તારે પોતાના પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. તો આ તક ચૂકવા જેવી નથી એમ કહેવું છે. તો હવે તારું કર્તવ્ય એટલે કર્તવ્ય શું છે કે તારું પોતાનું હિત કરવું એ તારે કર્તવ્ય છે. બીજી વાત આડી અબડી આમાં કોઈ નથી કે તને કઈ એમાં મૂંઝવણ થાય. તારું હિત કરવાની વાત તમે કરીએ એમાં તને નહીં ગમવાની પ્રશ્ન નથી. મિત્ર માણસ એમ કે તમને આ બધું ગમે છે પણ અમને નથી રૂચતું આ બધું. ઘણા એમ કે છે અમને આ બધું ગમતું નથી. અને આ તો તત્વની રુચિ અધ્યાત્મની રુચિ બહુ ઓછા જીવોને હોય છે, બહુ ઓછા જીવોને થાય છે ત્યારે નવાઈ લાગે છે થોડી કે આમાં નહીં રૂચવા જેવું શું છે. પોતાના આત્માનું હિત થાય એવું ન રૂચે હિત કે એ તો કેવી વિચિત્ર વાત છે. ન રૂચવા જેવું તો કાંઈ એમાં લાગતું નથી, પણ આત્માની અહિત કર એવા જે પરિણામ એની અત્યંત રુચિને લઈને એ વિપરીત રુચિ છે. અથવા પુદ્ગળ પદાર્થોની અત્યંત રુચિને લઈને જીવ તત્વની રુચિ નથી પ્રગટતી, જીવના હિતની રુચિ નથી પ્રગટતી. એટલે એ અરુચિ ધક્કો મારે છે આ રુચિને, તમને આ ગમતું નથી. પણ ખરેખર થોડોક હળવો થઈને જીવ વિચાર કરે તો પોતાના હિતની વાત સિવાય આમાં બીજું કાંઈ નથી. એનું વિજ્ઞાન છે, એનો ઉપદેશ છે. વિજ્ઞાન છે એ સિદ્ધાંત રૂપ છે, અને સિદ્ધાંત ઉપરથી ઉપદેશ બોધ લેવાનો છે કે મારું હિત કેવી રીતે થાય. તત્વ પ્રચાર આત્મામાં કરવાનો, પછી બહાર કરો શું એ પ્રચાર. એટલે પ્રભાવના છે, તો પ્રભાવના છે. માણસ પૈસા હોય દાન દે કે ખાલી હોય દે, કોકને ખિસ્સામાં તેતરમાં દેવાય ને, બરાબર છે ને? આ વિષય છે, બહુ સારા આવે છે. ધીરુભાઈ કાંઈક ને કંઈક કાઢે ખરા, બહુ સારી. બીજાનું હિત થાય એ બીજા પ્રત્યેની કરુણાની વૃત્તિ છે, અને બીજાનું અથવા સર્વનું પૂરેપૂરું હિત થાય એને પરમ કારુણ્ય વૃત્તિ કહેવામાં આવે છે. શું ઉત્કૃષ્ટ પાનું છે 823. અભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ એનો 18 નંબરનો આંક છે, પાનું 823. પર અનુગ્રહ એટલે બીજા ઉપર ઉપકાર કરવો, પ્રચાર કરીને શું કરવું બીજા ઉપર, પરાનુગ્રહ, પર અનુગ્રહ, પરમ કારણ્ય વૃત્તિ, એનું બધાનું ખૂબ કલ્યાણ થાય, પૂરેપૂરું પૂર્ણ કલ્યાણ થાય એવી વૃત્તિ કરતા પણ પ્રથમ ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા, એક વાર અંદર થંભીજા સમ્યક દર્શનમાં સ્વાનુભવમાં, અને જે અંદર પોતાની નિજ જીન પ્રતિમા છે એ રૂપ અનુભવ કરી લે, જીન પ્રતિમા થઈ જા પછી કરજે, એ પહેલા કરવા જઈશ તો કઈ બીજા રવાડે ચડી જઈશ એમ કેવું છે, એવું થઈ જ જાય, થયા વિના રહીએ નહીં, શું કે પોતાને ખ્યાલ નથી એટલે આગો પાછો પગ પડે અને ખબર ન પડે, આ સમ્યક જ્ઞાન રૂપી લગામ હાથમાં આવે છે, મહાવિવેક પ્રગટ થાય છે એટલે પછી ભૂલ થતી નથી, એટલા માટે શાસ્ત્રમાં એમ કહ્યું છે, પોતે સમજી એમ કહે છે કે તત્વ પ્રચારના અધિકારી મોક્ષ માર્ગી જીવો છે, અથવા સત્પુરુષો છે, તત્વ પ્રચારના પ્રભાવના અધિકારી સત્પુરુષો છે, અને એક સત્પુરુષોને આશ્રિત એવા જીવો છે, એમ વાત એટલા માટે લીધી કે અત્યારે તો કોક જ સત્પુરુષ હોય છે અને પ્રાય અસ્વસ્થ રહે તો એ કઈ બહાર નીકળી શકે નહીં, પોતે અસ્વસ્થ રહેતા હતા તો એને આશ્રિત એટલે એના માર્ગદર્શન નીચે કોઈ પ્રવૃત્તિ કરે તો ભૂલ થાય તો તરત ધ્યાન ખેંચે, આમ નહીં થાય આમ થશે તો એને એટલો છૂટ આપી છે, બાકી એથી આગળ જઈને કોઈને છૂટ નથી આપી, એવો ત્યાં નિયમ છે, એ રીતે એ વાત છે. અન્ય તો કહે છે કે તારે પોતાને પોતામાં પોતાનો નિશ્ચય કરીને શું કર્યો, સ્વરૂપ નિશ્ચયની વાત લીધી, પહેલા તું તારા આત્મ સ્વરૂપની ઓળખાણ કર, તારા આત્મ સ્વરૂપનો નિર્ણય અથવા નિશ્ચય કર, અથવા તારું આત્મ સ્વરૂપ જે અનંત ગુણ નિધાન છે એના અસ્તિત્વને ખ્યાલમાં લઈ લે, આને સ્વરૂપ નિશ્ચય કહેવામાં આવે છે. જો તને મનુષ્યપણું મળ્યું હોય તો તેમાં પોતામાં પોતાનો નિશ્ચય કરીને, કારણ કે પોતે કોણ છે ને કેવો છે એવો નિશ્ચય થયા વિના પોતાના કર્તવ્ય અને અકર્તવ્યની સમજણ હોઈ શકતી નથી, આવી શકતી નથી, ક્યાંય પણ પોતાનું સ્થાન નક્કી કર્યા વિના એની ડ્યુટી કેવી રીતે નક્કી થાય, ઘરમાં, દુકાનમાં, સમાજમાં, મંડળમાં, સંસ્થામાં, જગતમાં, ક્યાંય પણ પોતાના સ્થાનનો નિશ્ચય થયા વિના તેના કાર્યક્ષેત્રની મર્યાદા અને નહીં કરવાની મર્યાદા અસ્થિનાસ્થિથી કોઈ નિર્ણય ન કરી શકાય, એમ પરંતુ તારો નિશ્ચય કર તો તને તારા કર્તવ્યને સફળ કરવાનું, કરવા યોગ્ય કાર્ય કેમ સફળ થાય એ દ્રષ્ટિકોણ મળશે અને એવી રીતે તું કર. આ મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. શું કહે છે કે બીજી ત્રણ ગતિમાં જે લોકો પ્રાપ્ત કરે છે એમાં સંસ્કાર લઈને જાય છે એ પ્રાપ્ત કરે છે, નિર્ણય મનુષ્ય જન્મમાં થાય છે. એક સમવસરણમાં ઉત્કૃષ્ટ સ્થાન છે કે જેમાં દેવની 30 ઇંચને થાય છે, કેમ કે ત્યાં એવી ભાષાનો દિવ્ય વાણીનો યોગ છે કે 30 ઇંચોને પોતાના ભાવમાં એ ભાષા સમજાય છે, દેવને દેવની ભાવમાં પોતાની ભાષામાં સમજાય છે, મનુષ્યને ભલે 700 ભાષા વાળા મનુષ્ય બેઠા હોય તો પણ બધાને સમજાય, પણ એવો યોગ તો ભાગ્ય જ હોય એમને અત્યારે તો પ્રશ્ન નથી, આ 5મા આરામાં તો પ્રશ્ન છે નહીં. તો મનુષ્ય સિવાય સ્વરૂપ નિશ્ચય કરવાનો યોગ ક્યાંય નથી, અહીંયા શાસ્ત્ર અને સત્પુરુષ બે ચીજ છે, એમાં શાસ્ત્રથી પણ સંસ્કારી જીવ પામે છે, વગર સંસ્કારી સીધો શાસ્ત્રથી કોઈ પામતો નથી, સત્પુરુષ દેશના લબ્ધિ માટે અનિવાર્ય છે, સત્પુરુષ સિવાય કોઈને સંસ્કાર પણ મળે નહીં, નિશ્ચય થાય નહીં, અનુભવ થવાનો પ્રશ્ન નથી. આ મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો, આ કારણથી આ ઉપદેશ છે કે તું તારા સ્વરૂપનો પુરુષાર્થ કર. અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્ય જન્મનું ફળ કહ્યું છે. પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો એ વાત પ્રસિદ્ધ છે, પણ કઈ દિશામાં પુરુષાર્થ કરવો? નહીતર તો આ ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર વાત લીધી છે ને પુરુષાર્થ માટે, એમાં અર્થનો પુરુષાર્થ કરે છે. અર્થ કામ, ધર્મ એટલે પુણ્ય, લઈ ગયો તો પુણ્યનો પુરુષાર્થ કરે છે, અર્થનો પુરુષાર્થ કરે છે, બીજા પદાર્થોની કામના ઈચ્છાઓનો પુરુષાર્થ કરે છે. મોક્ષનો પુરુષાર્થ પરાય જીવ કરતો નથી અને એ સ્વરૂપ નિશ્ચય વિના કોઈ કરી શકતો નથી. ત્રિકાળ મુક્ત સ્વરૂપ એવા પોતાના આત્મ સ્વરૂપનું નિશ્ચય કર્યા વિના અવસ્થામાં પર્યાયમાં મોક્ષ થાય એનો પુરુષાર્થ કોઈ કરી શકે નહીં. કેમ કે એ નિશ્ચય અંતર્મુખ પરિણામથી થાય છે, જ્ઞાનથી, જ્ઞાન લક્ષણથી. જ્ઞાન સ્વભાવ આત્મા, જ્ઞાન સ્વભાવ સ્વરૂપ એ આત્મ સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવ એ આત્મ સ્વરૂપ છે. જ્ઞાન લક્ષણથી, જ્ઞાન લક્ષણના આધારે, જ્ઞાન ક્રિયાના આધારે, પ્રગટ જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવ આત્માનો સ્વરૂપનો નિશ્ચય થાય છે ત્યારે જીવ અંશતઃ અંતર્મુખ થાય છે અને ત્યારે એને અંતર્મુખનો માર્ગ એવો જે મોક્ષનો માર્ગ એને સમજાય છે, સૂજે છે અને ત્યારે એ અંતર્મુખ કેમ થવું એ વાતને, એ વિષયને અંગીકાર કરી શકે છે, એ ઉપાયને અંગીકાર કરી શકે છે. એ પહેલા બહિર્મુખ ભાવે બધું જ કર્યું છે જે નિષ્ફળ ગયું છે, સર્વથા નિષ્ફળ ગયું છે, જરા પણ સફળ નથી થયું. એટલે તો મેં એક પદ રચ્યા છે 24મા વર્ષમાં, એમ સિંહ આપ કયો પુણ્ય ત્યાગ વિરાગ થાગ લ્યો, એમ કરીને સર્વશાસ્ત્ર કે મેં ધારી હિયે મત મંડન ખંડન બહુત કે તદપિ કછુ હાથ હજુ ન પડ્યો. એ વાત એટલા માટે કરી કે અંતર્મુખતા એ કાંઈ કર્યો નથી, નિર્ણય કર્યો નથી. પહેલો નિર્ણય થાય છે પછી એ અંતર્મુખનો માર્ગ, અંતર્મુખની દિશા મળે છે, એ દિશા એ જીવ વિકાસ કરે છે, એ દિશાને માનવ પુરુષાર્થ કરે છે અને સ્વાનુભવ સુધી પહોંચે છે. એટલે પહેલું આ કરવા જેવું છે, પુરુષાર્થમાં અંતર્મુખનો પુરુષાર્થ જ કર્તવ્ય છે અને એ પુરુષાર્થ કરતા જ મોક્ષ માર્ગમાં સિદ્ધિ છે. બીજી કોઈ રીતે મોક્ષ માર્ગની સિદ્ધિ નથી, એ સિવાય આત્મહિત નથી. અને હિતના માર્ગે જવા માટે જ અહીંયા તો પ્રકરણ છે, બીજું અહીંયા કોઈ બીજા ત્રણ પુરુષાર્થનું કોઈ પ્રકરણ અહીંયા નથી. એટલે એ પત્રમાં એ થોડી વાત કરી છે. એ પત્ર તો વિશેષ છે, પણ બીજી કોઈ આપણે તાત્વિક વાત એમાં નથી લીધી, અપૂર્ણ રહી રહ્યો છે પત્ર. ત્યાર પછી 105 નંબરનો જે પત્ર છે, એ સંવેગ દશાને પાત્ર અથવા માનવના બોધને પાત્ર કેવો જીવ હોય છે એ પાત્રતાના વિષય, પાત્રતાના લક્ષણો, પાત્રતાના પરિણામને દર્શાવતો પત્ર છે. એ વિશેષ છે.